એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. અહીં આપણે જટિલ લાગતા વિષયોમાં ઊંડા ઉતરીએ છીએ અને તેમાંથી મહત્વના જ્ઞાન અને સમજનો નિચોડ કાઢીએ છીએ.
અને આજે આપણી ચર્ચાનો વિષય છે એક એવું પુસ્તક જે એક અત્યંત પરિચિત પણ ઘણીવાર કદાચ અણગમતા વિષય લોહીને એકદમ નવા દૃષ્ટિકોણથી રજૂ કરે છે. પુસ્તક છે રોઝ જ્યોર્જ દ્વારા લખાયેલ નાઇન પિન્ટ્સ.
એટલે લગભગ 4.5 લિટર લોહી જે આપણા શરીરમાં વહે છે. ખરેખર લોહી તો સાર્વત્રિક છે, પણ તેની સાથે જોડાયેલી વાતો, અનુભવો અને શું કહેવાય વ્યવસ્થાઓમાં જમીન આસમાનનો ફરક છે. મને લાગે છે કે આ પુસ્તક આજના સમયમાં ખૂબ જ પ્રાસંગિક છે.
હા, કેમ કે તે?
કારણ કે તે સલામત લોહીની પહોંચમાં રહેલી અસમાનતા, પછી માસિક ધર્મ જેવા વિષય સાથે જોડાયેલા સામાજિક અવરોધો અને પેલો લોહીનો વૈશ્વિક વ્યાપાર, એની પાછળની નૈતિક દુવિધાઓ પર પ્રકાશ પાડે છે. આ બધું મતલબ આપણા સમાજ અને દુનિયાની અસમાનતાઓને સમજવામાં મદદ કરે છે.
બિલકુલ સાચી વાત. અને એ યાદ રાખવું જરૂરી છે કે આપણી આ ચર્ચા શ્રોતા દ્વારા પૂરા પાડવામાં આવેલા સ્ત્રોતો પર આધારિત છે. એમાં પુસ્તકના મુખ્ય મુદ્દાઓ અને વિશ્લેષણનો સમાવેશ થાય છે. તો ચાલો આ રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરીએ.
ચોક્કસ. શરૂઆત કરીએ લેખિકા રોઝ જ્યોર્જથી. કોણ છે તેઓ અને શા માટે તેમનો દ્રષ્ટિકોણ આ વિષય પર અનોખો ગણાય?
રોઝ જ્યોર્જ એ એક બ્રિટિશ પત્રકાર અને લેખિકા છે. એમની ખાસિયત એ છે કે તેઓ એવા વિષયો પસંદ કરે છે જેના વિશે સામાન્ય રીતે શું કહેવાય વાત થતી નથી, જે કદાચ થોડા અસ્વસ્થતાજનક પણ લાગે પણ માનવજીવન અને સમાજ માટે ખૂબ જ મૂળભૂત હોય છે. જેમ કે તેમનું એક પુસ્તક માનવ કચરા અને સ્વચ્છતા પર હતું, ધ બિગ નેસેસિટી.
હા, મેં એ પણ સાંભળ્યું છે કે તેમણે આંતરરાષ્ટ્રીય શિપિંગ જેવા આમ તો અદ્રશ્ય પણ ખૂબ મહત્વના ઉદ્યોગ પર પણ લખ્યું છે, ડીપ સી એન્ડ ફોરન ગોઈંગ. એટલે કે તેઓ પડદા પાછળની દુનિયાને ઉજાગર કરવામાં માહિર છે.
બરાબર.
પણ લોહીના વિષયમાં તેમની વિશિષ્ટતા શું છે? તેઓ કોઈ મેડિકલ નિષ્ણાત તો નથી, બરાબર ને?
ના ના, તેઓ તબીબી ડોક્ટર કે હિમેટોલોજિસ્ટ નથી, અને કદાચ એ જ તેમની સૌથી મોટી તાકાત છે.
ઓકે, કેવી રીતે?
એક બહારના વ્યક્તિ તરીકે તેઓ ખૂબ જ ઊંડી જિજ્ઞાસા, સહાનુભૂતિ અને થોડી હિંમત સાથે એવા સવાલો પૂછે છે જે કદાચ ક્ષેત્રના નિષ્ણાતો માટે સ્વાભાવિક બની ગયા હોય. તેઓ જટિલ વૈજ્ઞાનિક અને સામાજિક મુદ્દાઓને ખૂબ જ સરળ અને રસપ્રદ ભાષામાં રજૂ કરે છે, જે સામાન્ય વાચકને પણ જકડી રાખે.
એટલે એમની પાસે એક તાજી નજર છે એમને? અને તેમની વાતમાં વજન કેવી રીતે આવે છે? શું તે માત્ર સૈદ્ધાંતિક વાતો છે કે પછી?
ના, જરાય નહીં. તેમની અધિકૃતતા તેમના સઘન સ્થળ પર જઈને કરેલા રિપોર્ટિંગમાંથી આવે છે. નાઇન પિન્ટ્સ માટે તેમણે દુનિયાના ખૂણે ખૂણે પ્રવાસ કર્યો. દક્ષિણ આફ્રિકાની બ્લડ બેંકોની મુલાકાત લીધી, યુએસ મેક્સિકો સરહદ પર જ્યાં લોકો મતલબ પૈસા માટે પ્લાઝમા દાન કરે છે તે કેન્દ્રો જોયા.
ઓહો.
તેઓ વિજ્ઞાન, ઇતિહાસ, લોકોના અંગત અનુભવો અને રાજકીય વિશ્લેષણને એકસાથે વણીને એક મજબૂત અને પ્રભાવશાળી કથા રજૂ કરે છે.
શીર્ષક તો સીધું છે, શરીરમાં રહેલા લોહીના જથ્થાનો ઉલ્લેખ કરે છે. પણ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? શું તે માત્ર લોહીના વિજ્ઞાન વિશે છે?
ના, વિજ્ઞાન તેનો એક ભાગ છે ચોક્કસ, પણ મુખ્ય વિચાર એનાથી ઘણો વ્યાપક છે. જ્યોર્જ કહે છે કે લોહી માત્ર એક જૈવિક પ્રવાહી નથી, એ તો એક એવો લેન્સ છે જેના દ્વારા આપણે આપણા સમાજની જટિલતાઓને સમજી શકીએ.
સમાજની જટિલતાઓ? જેમ કે
આપણી સિદ્ધિઓ અને નિષ્ફળતાઓ, આપણી ઉદારતા અને ક્યાંક ક્યાંક લોભ, આપણા પૂર્વગ્રહો અને આપણી સંવેદના, આ બધું જ. તે દવા, વાણિજ્ય, સામાજિક ન્યાય, સંસ્કૃતિ, આ બધા ક્ષેત્રોમાં આપણું પ્રતિબિંબ પાડે છે એમ કહી શકાય.
એટલે કે લોહી એક વાર્તા કહે છે આપણા વિશે. તો પુસ્તક કયો મૂળભૂત પ્રશ્ન પૂછવાનો પ્રયાસ કરે છે?
પુસ્તકનો મુખ્ય પ્રશ્ન છે આ અત્યંત જરૂરી પણ ઘણીવાર નજરઅંદાજ કરાતું, ક્યારેક છુપાવવામાં આવતું પ્રવાહી લોહી આપણા માનવજાતિ વિશે શું છતું કરે છે? અને આ પ્રશ્નની છણાવટ કરતા લેખિકા અનેક ગંભીર મુદ્દાઓ પર ધ્યાન દોરે છે.
કયા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે જરા વિસ્તારથી જણાવશો?
હા, ચોક્કસ. જેમ કે દુનિયાભરમાં સલામત રક્તની ઉપલબ્ધિમાં કેટલી મોટી અસમાનતા છે, પછી માસિક ધર્મ જે કુદરતી પ્રક્રિયા છે તેની સાથે આજે પણ કેટલા, શું કહેવાય, નુકસાનકારક નિષેધ જોડાયેલા છે.
હા, એ તો છે જ.
પછી પેલો મોટો સવાલ, શું માનવ શરીરના ભાગો જેમ કે પ્લાઝમા તેનો વેપાર થવો જોઈએ, એની નૈતિકતા શું છે? અને સૌથી ભયાવહ 1970-80ના દાયકામાં થયેલા દૂષિત રક્ત કૌભાંડો, જેણે હજારો જિંદગીઓ બરબાદ કરી દીધી, તે કેવી રીતે બન્યું? આ બધું સિસ્ટમની નિષ્ફળતા તરફ આંગળી ચીંધે છે.
ખરેખર ગંભીર મુદ્દાઓ છે આ બધા. તો લેખિકાની મૂળભૂત દલીલ શું છે આ બધા વિશે? એમની આંતરદૃષ્ટિ શું કહે છે?
એમની મૂળભૂત આંતરદૃષ્ટિ એ છે કે લોહી એક સામાજિક અને રાજકીય અસ્તિત્વ છે. તે આપણા મૂલ્યોનું, શું કહેવાય, બેરોમીટર છે.
મૂલ્યોનું બેરોમીટર. આપણે રક્તદાન કેવી રીતે કરીએ છીએ, કોણ કરે છે, કોને લોહી સહેલાઈથી મળે છે, કોને નથી મળતું, માસિક ધર્મ પ્રત્યે આપણો સમાજ કેવો વ્યવહાર કરે છે, આ બધું આપણા સમાજના પાયાના મૂલ્યો, પૂર્વગ્રહો અને આર્થિક સામાજિક રચનાઓનું પ્રતિબિંબ પાડે છે.
અને પુસ્તકની રચના કેવી છે? કોઈ લાંબુ પ્રવચન જેવું છે કે પછી?
ના ના, બિલકુલ નહીં. પુસ્તક 9 પ્રકરણોમાં વહેંચાયેલું છે, જેને લેખિકા મજાકમાં પિન્ટ્સ કહે છે.
પિન્ટ્સ?
હા. દલેક પિન્ટ એક અલગ પણ જોડાયેલા વિષય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. લેખિકા આપણને શાબ્દિક અને અલંકારિક રીતે એક સફર પર લઈ જાય છે. શાબ્દિક રીતે યુકે, નેપાળ, ભારત, યુએસ, દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં, અને અલંકારિક રીતે પોતાના અંગત અનુભવથી શરૂ કરીને વૈશ્વિક સ્તરે ચાલતી પ્રણાલીઓ અને તેના ઇતિહાસ સુધી.
વાહ, આ તો ખૂબ રસપ્રદ લાગે છે. વિષયોની વિવિધતા પણ ઘણી હશે એમ લાગે છે. કયા કયા મુખ્ય વિષયો આવરી લેવાયા છે? ઓહ, ખૂબ જ વિશાળ ફલક છે. માસિક ધર્મ તેને માત્ર જૈવિક પ્રક્રિયા તરીકે નહીં પણ માનવ અધિકારના મુદ્દા તરીકે પણ જુએ છે. પછી રક્તદાન યુકે જેવી સંપૂર્ણ સ્વૈચ્છિક પરોપકારી પ્રણાલી અને યુએસ જેવી, મતલબ નફાકારક, પેડ પ્લાઝમા પ્રણાલી વચ્ચેનો તફાવત અને તેની અસરો. પછી પેલા દૂષિત રક્ત કૌભાંડોનો ચોંકાવનારો ઇતિહાસ, રક્ત વિજ્ઞાનની સીમાઓ જેમ કે જળો ઉપચાર, લીચ થેરેપીનો આધુનિક ઉપયોગ અને કૃત્રિમ રક્ત બનાવવાની દાયકાઓ જૂની મથામણ, અને આ બધાની વચ્ચે પરિવર્તન માટે લડતા કાર્યકર્તાઓની ભૂમિકા.
ચાલો હવે કેટલાક મુખ્ય વિભાગોમાં થોડા વધુ ઊંડા ઉતરીએ. તમે કહ્યું કે શરૂઆત ખૂબ વ્યક્તિગત છે, તે કેવી રીતે?
હા, લેખિકા પુસ્તકની શરૂઆત પોતાના અંગત અનુભવથી કરે છે. પ્રી મેન્સ્ટ્રુઅલ ડિસ્ફોરિક ડિસઓર્ડર, PMDD, સાથેના તેમના સંઘર્ષ વિશે વાત કરીને. આનાથી શું થાય છે કે લોહી તરત જ માત્ર ક્લિનિકલ વિષય ન રહેતા એક અંગત, શરીરમાં અનુભવાતું શક્તિશાળી બળ બની જાય છે. તે વાચકને સીધો જોડે છે.
અને ત્યાંથી તેઓ માસિક ધર્મના વ્યાપક મુદ્દા પર જાય છે, બરાબર? પહેલા પિન્ટમાં આ વિષય પર પુસ્તક શું કહે છે?
બરાબર. પહેલું પ્રકરણ માસિક ધર્મ પર છે, જે એક સાર્વત્રિક જૈવિક વાસ્તવિકતા હોવા છતાં દુનિયાભરમાં તેની સાથે શરમ, સંકોચ અને જાતજાતના નિષેધ જોડાયેલા છે. જ્યોર્જ ભારપૂર્વક કહે છે કે આ માસિક ધર્મ નિષેધ માત્ર અસુવિધાજનક નથી, પણ તે લિંગ સમાનતા, સ્ત્રીઓના સ્વાસ્થ્ય અને શિક્ષણમાં મોટો અવરોધ છે.
શું કોઈ ઉદાહરણો છે પુસ્તકમાં આના, જેનાથી વાત વધુ સ્પષ્ટ થાય?
હા હા, ઘણા છે. જેમ કે નેપાળની પેલી છૌપદી પ્રથા, ખબર છે, જ્યાં માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓને અશુદ્ધ ગણીને ઘરની બહાર ગૌશાળા જેવી જગ્યાએ રહેવું પડે છે, જે અત્યંત જોખમી હોઈ શકે છે.
ખરેખર ભયાનક.
બીજી તરફ ભારતના અરુણાચલમ મુરુગાનંથમની પ્રેરણાદાયી વાત છે, જે પેડમેન તરીકે જાણીતા થયા. તેમણે જોયું કે ગ્રામીણ સ્ત્રીઓ મોંઘા સેનિટરી પેડ ખરીદી શકતી નથી, એટલે એમણે સસ્તા પેડ બનાવવાનું મશીન વિકસાવ્યું.
હા, એમની ફિલ્મ પણ આવી હતી.
જીવન ગરિમા અને તકો પર પડે છે.
ખરેખર આ પછી પુસ્તક રક્તદાનના મોડેલ્સ તરફ વળે છે, ખરું ને? પેલું ભેટ વિરુદ્ધ વેપાર, આ શું છે?
હા, બીજો પેન્ટ ભેટ પર છે, એટલે કે સ્વૈચ્છિક અવેતન રક્તદાન. અહીં રિચાર્ડ ટિટમસ નામના સમાજશાસ્ત્રીના પ્રખ્યાત પુસ્તક ધ ગિફ્ટ રિલેશનશીપનો ઉલ્લેખ છે, જે 1970માં આવ્યું હતું. ટિટમસે દલીલ કરી હતી કે જ્યારે લોકો કોઈપણ બદલાની અપેક્ષા વગર પરોપકારની ભાવનાથી રક્તદાન કરે છે ત્યારે તે સિસ્ટમ માત્ર નૈતિક રીતે જ નહીં પણ તબીબી રીતે પણ વધુ સુરક્ષિત અને સારી હોય છે. યુકેની એનએચએસ બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ સેવા આ મોડલનું ઉદાહરણ છે. અહીં લોહીને સમુદાયને જોડતી એક અમૂલ્ય ભેટ તરીકે જોવામાં આવે છે.
આ તો આદર્શ સ્થિતિ લાગે છે, પણ પછી વેપારવાળો પિંટ શું કહે છે? તે આનાથી વિરુદ્ધ હશે.
એકદમ વિપરીત. ત્રીજો પિંટ આપણને વૈશ્વિક પ્લાઝમા ઉદ્યોગની વાસ્તવિકતા બતાવે છે, જે અબજો ડોલરનો ધંધો છે. પ્લાઝમા એટલે લોહીનો પ્રવાહી, પીળો ભાગ જેમાંથી ઘણી જીવનરક્ષક દવાઓ બને છે. આ ઉદ્યોગમાં અમેરિકાનું પ્રભુત્વ છે, જ્યાં લોકોને પ્લાઝમા દાન કરવા માટે પૈસા ચૂકવવામાં આવે છે.
પૈસા ચૂકવવામાં આવે છે દાન માટે? તો કોણ વેચતું હશે પોતાનું પ્લાઝમા, અને તે જાય છે ક્યાં?
જ્યોર્જ આની ઊંડાણપૂર્વક તપાસ કરે છે. તેઓ દર્શાવે છે કે મોટાભાગે આર્થિક રીતે સંઘર્ષ કરતા, મતલબ ગરીબ લોકો જ નિયમિતપણે પૈસા માટે પ્લાઝમા વેચવા મજબૂર બને છે. પુસ્તક યુએસ મેક્સિકો સરહદ પરના કેન્દ્રોનું ચિત્ર આપે છે, જ્યાં મેક્સિકોના નાગરિકો સરહદ પાર કરીને ડોલર કમાવા પ્લાઝમા વેચે છે, અને આ પ્લાઝમા પછી યુરોપ અને અન્ય દેશોની મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં જાય છે, જ્યાં તેમાંથી મોંઘી દવાઓ બને છે.
એટલે આખી સપ્લાય ચેઇન છે.
હા, આ આખી સાંકળ માનવ શરીરના વ્યાપારીકરણ અને ગરીબીના શોષણ અંગે ગંભીર નૈતિક સવાલો ઊભા કરે છે.
આ તો ખરેખર વિચારવા જેવી વાત છે. અને શું આ નફા આધારિત સિસ્ટમના કોઈ ભયાનક પરિણામો પણ આવ્યા છે ભૂતકાળમાં?
ચોક્કસ. અને તે આપણને ચોથા પિંટ દૂષણ પર લાવે છે. આ પ્રકરણ 1970 અને 1980ના દાયકાના ભયાવહ દૂષિત રક્ત કૌભાંડની કહાણી કહે છે. ખાસ કરીને યુએસમાં, જ્યાં પૈસા માટે પ્લાઝમા લેવામાં આવતું હતું, ત્યાં ઘણીવાર ઉચ્ચ જોખમ ધરાવતી વસ્તી, જેમ કે કેદીઓ, નશીલી દવાઓના બંધાણીઓ, એમની પાસેથી પ્લાઝમા લેવાતું.
એટલે જોખમ વધી જાય.
બરાબર. હજારો દાતાઓ પાસેથી મેળવેલા આ પ્લાઝમાને ભેગું કરવાથી એચઆઈવી અને હેપેટાઇટિસ સી જેવા વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાયા.
અને આ દૂષિત ઉત્પાદનોનું શું થયું? એ તો અમેરિકામાં જ વપરાયા હશે ને?
ના, એ જ તો સૌથી દુઃખદ વાત છે. આ દૂષિત રક્ત ઉત્પાદનો, જેમ કે હિમોફિલિયાના દર્દીઓ માટે જરૂરી ફેક્ટર 8, એ વિશ્વભરમાં નિકાસ થયા.
શું વાત કરો છો?
હા, તેના કારણે વૈશ્વિક સ્તરે જાહેર આરોગ્યની મોટી કટોકટી સર્જાઈ. યુકે, કેનેડા, જાપાન, ફ્રાન્સ જેવા દેશોમાં હજારો લોકો, ખાસ કરીને હિમોફિલિયાના દર્દીઓ, સંક્રમિત થયા અને મૃત્યુ પામ્યા. જ્યોર્જાને નિયમનકારી નિષ્ફળતા, કોર્પોરેટ લોભ અને નફાને પ્રાધાન્ય આપતી સિસ્ટમની માનવીય કિંમત તરીકે રજૂ કરે છે. તે એક શક્તિશાળી આરોપનામું છે એમ કહી શકાય.
આ તો ખરેખર ભયાવહ છે, રૂવાડા ઉભા થઈ જાય એવી વાત છે. પુસ્તક પછી કયા વિષયો તરફ વળે છે?
પાંચમો પિંટ આપણને દક્ષિણ આફ્રિકા લઈ જાય છે. આ દેશ એચઆઈવીના ઊંચા વ્યાપનો સામનો કરી રહ્યો છે. અહીં સલામત રક્ત પુરવઠો જાળવવો કેટલો મોટો પડકાર છે તેની વાત છે. જ્યોર્જ ત્યાંની નેશનલ બ્લડ સર્વિસ SANMESના ઇતિહાસને જુએ છે. રંગભેદના સમયમાં કેવી રીતે લોહીનું પણ વંશીય ધોરણે વિભાજન થતું હતું.
ઓ, લોહીનું પણ?
હા, ત્યાંથી લઈને આજના પડકારો સુધી.
શું ત્યાં કોઈ આશાનું કિરણ દેખાય છે આટલા પડકારો વચ્ચે?
હા, લેખિકા જેનેટ જેવા બ્લડ એક્ટિવિસ્ટની વાત કરે છે, જેઓ સમુદાયોમાં જઈને રક્તદાન વિશે જાગૃતિ ફેલાવે છે અને સલામત દાતાઓને પ્રોત્સાહિત કરે છે. આ પ્રકરણ દર્શાવે છે કે કોઈ દેશની રક્ત પ્રણાલી તેના ઇતિહાસ, રાજકારણ અને આરોગ્ય સંકટ સાથે કેટલી ગાઢ રીતે જોડાયેલી હોય છે.
અને પછી પેલી જળોની વાત હતી, એ કેવી રીતે બંધ બેસે છે આ બધામાં? થોડું અજુકતું નથી લાગતું?
હા, લાગે ને. છઠ્ઠો પિંટ એક અણધાર્યો વળાંક લે છે. જળો, લીચેસ, હિરોડોથેરેપી એટલે કે જળો દ્વારા સારવાર, આ પ્રાચીન કાળથી ચાલી આવે છે અને હવે ફરીથી તેનો ઉપયોગ વધી રહ્યો છે, ખાસ કરીને માઇક્રોસર્જરીમાં.
જળોનો ઉપયોગ માઇક્રોસર્જરીમાં કેવી રીતે? એ તો લોહી ચૂસે ને?
હા, એ જેનો ફાયદો છે. જ્યારે શરીરના નાના ભાગો, જેમ કે આંગળી કે કાન, ફરીથી જોડવામાં આવે છે, ત્યારે ઘણીવાર સૂક્ષ્મ રક્તવાહિનીઓમાં લોહી જામી જાય છે અને તે ભાગ નિષ્ફળ જવાનો જોખમ રહે છે. જળોની લાળમાં કુદરતી રીતે એન્ટીકોએગ્યુલન્ટ્સ એટલે કે લોહી પાતળું કરનાર તત્વો હોય.
ઓકે.
અને એનેસ્થેટિક્સ હોય છે. તેને તે ભાગ પર મૂકવાથી તે લોહી ચૂસે છે અને જામી ગયેલા લોહીને દૂર કરે છે. જેથી તાજો રક્ત પ્રવાહ શરૂ થઈ શકે અને તે ભાગ બચી જાય.
અકલ્પનીય. એટલે જે એક સમયે આદિમ ગણાતું હતું તે આજે અત્યાધુનિક મેડિકલ ટેકનિક બની ગયું છે.
બરાબર.
અને છેલ્લે ભવિષ્ય વિશે શું? કૃત્રિમ લોહીની વાત હતી, શું એ શક્ય છે?
સાતમો પિંડ ભવિષ્ય તરફ જુએ છે, કૃત્રિમ રક્ત વિકલ્પ બનાવવાની શોધ. દાયકાઓથી વૈજ્ઞાનિકો એવું કૃત્રિમ લોહી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જે ઓક્સિજન વહન કરી શકે, કોઈપણ બ્લડ ગ્રુપના વ્યક્તિને આપી શકાય અને ચેપમુક્ત હોય.
જો આવું શક્ય બને તો ક્રાંતિ આવી જાય.
ચોક્કસ. રક્તદાનની જરૂરિયાત ઓછી થઈ જાય અને આપાતકાલીન સ્થિતિમાં તે જીવન રક્ષક બની શકે.
તો આપણે સફળતાની નજીક છીએ? કેટલા નજીક?
પુસ્તક મુજબ હજુ ઘણો લાંબો રસ્તો કાપવાનો બાકી છે. માનવ રક્ત એટલું જટિલ છે કે તેની સંપૂર્ણ નકલ કરવી અત્યંત મુશ્કેલ છે. ઘણા પ્રયાસો થયા છે, અબજો ડોલર ખર્ચાયા છે, પણ હજુ સુધી સાર્વત્રિક રીતે અસરકારક અને સંપૂર્ણપણે સલામત ઉત્પાદન બન્યું નથી. પુસ્તક પેરાબાયોસિસ જેવા પ્રાયોગિક ક્ષેત્રોનો પણ ઉલ્લેખ કરે છે, જ્યાં યુવાન લોહીની વૃદ્ધત્વ પર અસરનો અભ્યાસ થાય છે, જે પોતે જ નૈતિક પ્રશ્નો ઊભા કરે છે.
ખરેખર લોહી વિશે કેટલું બધું જાણવાનું છે! આટલી ચર્ચા પછી ચાલો પુસ્તકના મુખ્ય સંદેશાઓને તારવીએ. મારા ખ્યાલથી પહેલો અને કદાચ સૌથી મહત્વનો સંદેશ શું લાગે છે?
મારા મતે પહેલો મુખ્ય સંદેશ એ છે કે લોહી એ માત્ર જૈવિક પદાર્થ નથી, પણ એક શક્તિશાળી સામાજિક અને રાજકીય પદાર્થ છે.
સામાજિક અને રાજકીય?
હા, તેની આસપાસ સત્તા, અર્થશાસ્ત્ર અને સામાજિક નિયંત્રણનું રાજકારણ ચાલે છે. જેમ કે પેલા દૂષિત લોહીના પીડિતોનો ન્યાય માટેનો સંઘર્ષ, પ્લાઝમાનો વૈશ્વિક વેપાર, માસિક ધર્મના નિષેધ દ્વારા લિંગ અસમાનતાનું પાલન, આ બધું દર્શાવે છે કે લોહી કેટલું રાજકીય છે.
આપણા ત્યાં પણ આ જોઈ શકાય છે ને?
ચોક્કસ. આપણે ગુજરાત કે ભારતમાં પણ જોઈએ છીએ. રક્તદાન શિબિરોનું આયોજન, ગ્રામીણ વિસ્તારોમાં સલામત લોહીની પહોંચનો અભાવ, માસિક ધર્મ વિશેની ચૂપકીદી, આ બધું વ્યાપક સામાજિક રાજકીય વાસ્તવિકતાઓ સાથે જોડાયેલું છે.
ધર્મજીવી કુદરતી પ્રક્રિયા સાથે જોડાયેલા પ્રાચીન ભય અને ગેરમાન્યતાઓ હજુ પણ ટકી રહી છે, અને તેની નકારાત્મક અસર સ્ત્રીઓ અને છોકરીઓના જીવન પર પડે છે.
સીધી અસર નહીં?
હા, સીધી અસર. તે તેમના શિક્ષણ, આરોગ્ય, આત્મવિશ્વાસ અને આર્થિક તકોને અસર કરે છે. ગુજરાત અને ભારતમાં પરિસ્થિતિ સુધરી રહી છે, પણ હજુ ઘણું કામ બાકી છે. ખુલ્લી વાતચીત, શાળાઓમાં યોગ્ય સુવિધાઓ અને સ્વચ્છતા ઉત્પાદનોની સરળ પહોંચ અત્યંત જરૂરી છે.
બરાબર. ત્રીજો મુદ્દો પેલો ભેટ વિરુદ્ધ વેપારનો હતો, તે આપણા માટે શું સૂચવે છે?
ત્રીજો સંદેશ આપણને પરોપકાર અને વાણિજ્ય વચ્ચેના તણાવ વિશે વિચારવા પ્રેરે છે. શું લોહી કે પછી પ્લાઝમા એવી વસ્તુ છે જેને ખરીદી વેચી શકાય?
મોટો સવાલ છે.
યુકેની સ્વૈચ્છિક દાન પ્રણાલી અને યુએસની પેઇડ પ્લાઝમા પ્રણાલી, આના બે અંતિમ છેડા છે. નફાનો હેતુ કદાચ નવી દવાઓના સંશોધનને વેગ આપે, પણ તેની કાળી બાજુ પણ છે. ગરીબોનું શોષણ અને દૂષણનું જોખમ. આપણે સ્થાનિક સ્તરે પણ વિચારવું જોઈએ કે શું સ્વૈચ્છિક રક્તદાન વધુ યોગ્ય છે કે પછી કોઈક પ્રકારનું વળતર આપવું જોઈએ. કઈ સિસ્ટમ વધુ નૈતિક અને સુરક્ષિત છે?
અને ચોથો મુદ્દો વૈશ્વિક અસમાનતાનો હતો. લોહી એ અસમાનતાનું સૂચક છે.
એમ?
હા.
ચોથો સંદેશ એ છે કે લોહીની ઉપલબ્ધતા વૈશ્વિક અસમાનતાનું સ્પષ્ટ સૂચક છે. વિકસિત દેશોમાં જે સલામત રક્ત પુરવઠો સામાન્ય ગણાય છે, તે વિકાસશીલ દેશોના ઘણા વિસ્તારોમાં શું કહેવાય, લક્ઝરી છે.
સાચી વાત.
ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ, ભંડોળની અછત, જાગૃતિની કમી, એચઆઈવી જેવા રોગોનો બોજ, આ બધું મળીને એક બ્લડ ગેપ બનાવે છે, જ્યાં જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર લોહી મળતું નથી. ખાસ કરીને પ્રસૂતિ સમયે માતાઓ માટે તે જીવલેણ બની શકે છે.
ભારતમાં પણ શહેર અને ગામડા વચ્ચે આ તફાવત સ્પષ્ટ દેખાય છે.
બિલકુલ.
આ બધા પડકારો વચ્ચે શું કોઈ આશાનો સંદેશ પણ છે? પુસ્તક કોઈ પોઝિટિવ નોટ પર પૂરું થાય છે?
હા હા, ચોક્કસ. અને તે પાંચમો મુખ્ય સંદેશ છે, વ્યક્તિગત અને સામૂહિક સક્રિયતા, એક્ટિવિઝમની શક્તિ. પુસ્તક ભલે ઘણી નિષ્ફળતાઓ ઉજાગર કરે, પણ તે અંતે નિરાશાવાદી નથી.
સારું કહેવાય.
તે અરુણાચલમ મુરુગાનંથમ જેવા એકલવીરથી લઈને દૂષિત રક્તના પીડિતો દ્વારા દાયકાઓ સુધી ચલાવાયેલા સંગઠિત સંઘર્ષ સુધી અનેક ઉદાહરણો આપે છે. તે દર્શાવે છે કે સામાન્ય લોકો પણ નિષેધોને પડકારી શકે છે,
શક્તિશાળી સંસ્થાઓને જવાબદાર ઠેરવી શકે છે અને વાસ્તવિક પરિવર્તન લાવી શકે છે.
આપણા સ્થાનિક સમુદાયોમાં પણ સ્વાસ્થ્ય કાર્યકરો અને જાગૃત નાગરિકો દ્વારા થતા પ્રયાસો આનું જ ઉદાહરણ છે, નહીં?
ચોક્કસ, એ જ વાત છે.
આ પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે મતલબ મનમાં ઘર કરી જાય છે. ભલે તે શબ્દશઃ અવતરણો ન હોય, પણ તેના મૂળ વિચારો ખૂબ જ પ્રભાવશાળી છે.
બિલકુલ. જેમ કે એક વિચાર છે જે કહે છે, માસિક ધર્મનું લોહી એકમાત્ર એવું લોહી છે જે હિંસાથી નથી વહેતું, છતાં તે જ આપણને સૌથી વધુ અણગમો કરાવે છે.
વાહ, આ કેટલો મોટો વિલોઠાભાસ છે.
છે ને, સમાજ તરીકે આપણે ફિલ્મોમાં, સમાચારોમાં હિંસક રક્તપાત જોવા માટે ટેવાયેલા છીએ, પણ જે લોહી જીવનચક્ર અને પ્રજનન સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે તેના પ્રત્યે આટલી ગુપ્તતા અને શરમ રાખીએ છીએ. આ આપણા સાંસ્કૃતિક પૂર્વગ્રહો અને અતાર્કિકતા પર સવાલ ઉઠાવે છે.
સાચી વાત છે. બીજો એક સુંદર વિચાર છે પેલો દાન વિશેનો. દાન કરેલા લોહીના એક પિંટમાં માત્ર જીવન બચાવવાની ક્ષમતા નથી, પણ તેમાં સમાજની પોતાનામાં અને અજાણ્યા લોકો પ્રત્યેની શ્રદ્ધાની વાર્તા પણ સમાયેલી છે.
હા, ખૂબ સરસ.
આ સ્વૈચ્છિક રક્તદાન પાછળની ભાવનાને કેટલી સુંદર રીતે વ્યક્ત કરે છે. તે માત્ર એક તબીબી પ્રક્રિયા નથી, પણ પરોપકાર, સામાજિક એકતા અને માનવતામાં વિશ્વાસનું પ્રતીક છે. જ્યારે કોઈ અજાણ્યા વ્યક્તિ માટે રક્તદાન કરે છે, ત્યારે તે સમાજને એક તાંતરણે બાંધે છે.
અને પ્લાઝ્મા ઉદ્યોગની જટિલતા પરનો એક વિચાર પણ ધ્યાનમાં લેવા જેવો છે. જીવન બચાવતી ચમત્કારિક દવા અને બજારમાં વેચાતી સાદી ચીજ વસ્તુ વચ્ચેની ભેદરેખા પ્લાઝ્મામાં ખૂબ જ ધૂંધળી બની જાય છે. આ એ નૈતિક દુવિધા તરફ ઇશારો કરે છે કે જે પદાર્થ એટલે કે પ્લાઝ્મા ઘણીવાર આર્થિક લાચારીને કારણે વેચાય છે, તે જ પછીથી અત્યંત મોંઘી જીવનરક્ષક દવાઓમાં રૂપાંતરિત થાય છે. આ પ્રક્રિયામાં કોને ફાયદો થાય છે અને કોનું શોષણ થાય છે તે વિચારવા જેવું છે.
અને છેલ્લો વિચાર જે ઇતિહાસ સાથે જોડાયેલો છે. કોઈ પણ દેશનો રક્ત પુરવઠો તેનો પ્રવાહી ઇતિહાસ છે, જે તેના યુદ્ધો, સ્થળાંતરો, રોગો અને પૂર્વગ્રહોની કહાણી કહે છે.
બરાબર. દક્ષિણ આફ્રિકાનું ઉદાહરણ આને સ્પષ્ટ કરે છે, જ્યાં રંગભેદની નીતિ લોહીના વિભાજન સુધી પહોંચી હતી. તે દર્શાવે છે કે બ્લડ બેંક માત્ર લોહી સંગ્રહ કરવાની જગ્યા નથી, પણ તે સમાજનું ભૂતકાળ અને વર્તમાનનું પ્રતિબિંબ છે.
તો આ બધી વાતો પછી સવાલ એ થાય કે આ પુસ્તકમાંથી મળેલું જ્ઞાન આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે? શું કોઈ વ્યવહારુ પગલાં છે જે આપણે લઈ શકીએ? શ્રોતાઓ શું કરી શકે?
મને લાગે છે કે સૌથી પહેલી અને સીધી પ્રેરણા તો રક્તદાન કરવાની જ છે, જો સ્વાસ્થ્ય પરવાનગી આપતું હોય તો.
હા, એ તો મુખ્ય છે.
આ પુસ્તક સમજાવે છે કે તે માત્ર કોઈની મદદ નથી, પણ સામાજિક જવાબદારી અને પરોપકારનું એક મહત્વનું કાર્ય છે. તે આપણને દાતા તરીકે વધુ સભાન બનાવે છે.
બીજું, પેલું માસિક ધર્મ અંગેના નિષેધ તોડવામાં આપણે બધા યોગદાન આપી શકીએ છીએ. પોતાના ઘરમાં મિત્રો સાથે ખુલ્લા મને વાત કરવી.
હા, વાતચીત શરૂ કરવી એ પહેલું પગલું છે.
શાળાઓ અને જાહેર સ્થળોએ સેનિટરી ઉત્પાદનોની ઉપલબ્ધતા અને યોગ્ય સ્વચ્છતા સુવિધાઓ માટે અવાજ ઉઠાવો, અને જે સંસ્થાઓ આ ક્ષેત્રમાં કામ કરે છે તેમને સમર્થન આપવું. નાની શરૂઆત પણ મોટો ફરક લાવી શકે છે.
ત્રીજું, મને લાગે છે કે આપણે આરોગ્ય સંભાળના ગ્રાહક તરીકે વધુ જાગૃત બની શકીએ. પેલું પ્લાઝ્મા ઉદ્યોગનું ઉદાહરણ યાદ રાખીને, આપણે જે દવાઓ લઈએ છીએ તે ક્યાંથી આવે છે, તેની પાછળની પ્રક્રિયા શું છે, તેની નૈતિક અસરો શું છે, તે વિશે વિચારવું અને કદાચ પ્રશ્નો પૂછવા.
એક જાગૃત ગ્રાહક બનવું.
ચોક્કસ. અને ચોથું, વૈશ્વિક સ્વાસ્થ્ય પ્રત્યે થોડી વધુ સંવેદનશીલતા કેળવવી. સલામત રક્તની પહોંચ શા માટે એટલી મહત્વની છે અને દુનિયાના ઘણા ભાગોમાં તે શા માટે ઉપલબ્ધ નથી તે સમજવું. WHO અને અન્ય સંસ્થાઓ જે આ દિશામાં કામ કરી રહી છે તેમના પ્રયાસોની કદર કરવી.
અને છેલ્લે, મને લાગે છે કે જાહેર આરોગ્ય પ્રણાલીઓ અને તેની જવાબદારી વિશે વધુ સજાગ રહેવું. પેલું દૂષિત રક્ત કૌભાંડ જેવી ઘટનાઓ યાદ અપાવે છે કે સરકારી નિયમન અને કોર્પોરેટ જવાબદારી કેટલી જરૂરી છે. આપણી આરોગ્ય પ્રણાલીઓ મતલબ નાજુક હોઈ શકે છે અને તેને સતત દેખરેખ અને સુધારણાની જરૂર છે.
બહુ સરસ મુદ્દાઓ છે. આ પુસ્તક ખરેખર અનેક સ્તરો પર વિચારતા કરી દે છે.
મારા માટે આ ચર્ચામાંથી સૌથી વધુ ચોંકાવનારી વાત એ રહી કે માસિક ધર્મ જેવી, મતલબ આટલી કુદરતી પ્રક્રિયા સાથે જોડાયેલી શરમ અને અજ્ઞાનતા આજે પણ વૈશ્વિક સ્તરે સ્ત્રીઓના જીવનને કેટલું પાછળ રાખી રહી છે. તે માત્ર સ્વાસ્થ્યનો મુદ્દો નથી, તે શિક્ષણ, અર્થતંત્ર અને મૂળભૂત માનવ ગરિમાનો પ્રશ્ન છે.
અને મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે લોહી ખરેખર આપણા સમાજના મૂલ્યોનું કેવી રીતે પ્રતિબિંબ પાડે છે. આપણે તેને કેવી રીતે જોઈએ છીએ, એક પવિત્ર ભેટ તરીકે કે વ્યાપારની વસ્તુ તરીકે. આપણી પસંદગીઓ, આપણી વ્યવસ્થાઓ એ આપણી માનવતા અને સમાનતા પ્રત્યેની પ્રતિબદ્ધતા વિશે ઘણું કહી જાય છે. આ પુસ્તક રક્તદાન જેવી પ્રણાલીઓ કેટલી નાજુક છતાં કેટલી મહત્વપૂર્ણ છે તે પણ દર્શાવે છે.
શ્રોતાઓ માટે અંતે એક વિચાર મૂકીએ છીએ. આપણા પોતાના સમુદાયમાં, આપણા શહેરમાં કે ગામમાં રક્તદાન પ્રત્યે લોકોનું વલણ કેવું છે? માસિક ધર્મ વિશે કેટલી ખુલ્લી ચર્ચા થાય છે? આરોગ્ય સેવાઓની પહોંચ કેટલી સમાન છે? આ બાબતો આપણા સમાજના વ્યાપક મૂલ્યો વિશે શું સૂચવે છે? આના પર વિચાર કરવા જેવો છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.